આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું કે સરકારની યોજનાઓ અને નીતિઓને પાયાના સ્તરે લાગુ કરવામાં સિવિલ સર્વિસીસની મુખ્ય ભૂમિકા. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. તમામ પક્ષોનો છેલ્લી ઘડીનો પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં રેલીમાં સંબોધન કરતા ગોરખા મુદ્દાને ફક્ત ભાજપ જ ઉકેલી શકશે તેમ કહ્યું. શ્રીલંકામાં 2019ના ઇસ્ટર સન્ડે હુમલાના 7 વર્ષ બાદ આજે મૃતકોની યાદમાં રાષ્ટ્રવ્યાપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું કે સરકારની યોજનાઓ અને નીતિઓને પાયાના સ્તરે લાગુ કરવામાં સિવિલ સર્વિસીસની મુખ્ય ભૂમિકા ભજવે છે. આજે નવી દિલ્હીમાં સિવિલ સર્વિસીસ દિવસ અંગે સંબોધન કરતા શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે રાજધાની દિલ્હીમાં યોજનાઓ બનાવી શકાય છે, પરંતુ દૂરના ગામડાઓમાં ફળદાયી પરિણામો ત્યારે જ મળે છે જ્યારે તેનો ખરા અર્થમાં અમલ થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલને અખિલ ભારતીય સેવાઓના જનક ગણાવતા તેમણે કહ્યું કે સરદાર પટેલે દેશને સેવા અને એકતાની સહિયારી ભાવના હેઠળ એકત્ર કર્યો હતો. સરદાર પટેલના પગલાંએ દેશની વસાહતી ભારતથી વિકસિત ભારત સુધીની સફરને સક્ષમ બનાવી છે. સરકારની અનેક પહેલોનો ઉલ્લેખ કરતા શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ભલે તે માળખાગત સુવિધા હોય, આરોગ્ય હોય કે શિક્ષણ, ભારત હવે વૈશ્વિક મંચ પર ગૌરવનું સ્થાન ધરાવે છે. કેન્દ્રીય કર્મચારી અને જાહેર ફરિયાદ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં દેશ વહીવટ કેન્દ્રિત શાસનથી નાગરિક કેન્દ્રિત શાસન તરફ આગળ વધ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ નિમિત્તે તમામ સિવિલ સેવકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ જણાવ્યું કે જવાબદાર વહીવટ અને જાહેર સંસ્થાઓને મજબૂત બનાવવામાં નાગરિક સેવકોની પ્રતિબદ્ધતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને રાષ્ટ્ર પ્રત્યે સિવિલ સેવકોના સમર્પણ અને અનુકરણીય સેવાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાહેર સેવકોના પ્રયાસો પાયાના સ્તરથી લઈને નીતિ નિર્માણ સુધી અસંખ્ય લોકોના જીવનને પ્રભાવિત કરે છે અને દેશની પ્રગતિમાં ફાળો આપે છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે નીતિઓનો અમલ કરવા, શાસનને મજબૂત બનાવવા અને નાગરિકોની પ્રામાણિકતા સાથે સેવા આપવા પ્રત્યેનું તેમનું સમર્પણ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. તમિલનાડુમાં પહેલા તબક્કાનું મતદાન અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે યોજાશે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. તમામ મતદાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મતગણતરી 4 મેના રોજ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજવામાં કોઈ કસર નહીં છોડે. ચૂંટણી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ચૂંટણી ભયમુક્ત, હિંસામુક્ત અને ધાકધમકી મુક્ત રહેશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તર બંગાળમાં અનેક રેલીઓમાં સંબોધન કર્યું. સિલિગુડીના સુકના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે તેમણે પ્રદેશના 8 વિધાનસભા મતવિસ્તારોમાંથી ચૂંટણી લડી રહેલા પક્ષના ઉમેદવારોના સમર્થનમાં ભાષણ કર્યું. શ્રી શાહે પોતાના ભાષણમાં ભારપૂર્વક જણાવ્યું કે લાંબા સમયથી ચાલતા ગોરખા મુદ્દાને ફક્ત ભાજપ જ ઉકેલી શકે છે.
મેં આજ આપકો વાદા કરકર જાતા હું, કમલ ફૂલ કી સરકાર બનતે હી 6 માહ કે અંદર 10 કો પુરાની ગોરખા સમસ્યા કા ગોરખાઓ કે હિસાબ સે સમાધાન કરકર જાયેંગે.
છેલ્લી ઘડીના પ્રચાર માટે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી પણ સભા સંબોધશે. અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓ પણ અલગ અલગ સ્થળોએ સભા યોજી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મતદાનના પ્રથમ તબક્કાને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ સિસ્ટમની સુગમ કામગીરી સુનિશ્ચિત કરવા આજથી ટ્રાયલ રન શરૂ થઈ રહ્યો છે. આ પ્રક્રિયા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા સંકલિત કરવામાં આવશે. આ પહેલનો હેતુ બૂથ સ્તરીય દેખરેખને મજબૂત બનાવવા અને પારદર્શક મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો છે. ચૂંટણી પંચ દિલ્હીથી આ ટ્રાયલ રનના દરેક તબક્કાનું નિરીક્ષણ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે દિલ્હી વડી અદાલત દ્વારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દેવાથી સંદેશ મળ્યો છે કે કોઈપણ ન્યાયતંત્ર પર પ્રશ્ન ઉઠાવી શકે નહીં. વડી અદાલતના ચુકાદાની પ્રશંસા કરતા તેમણે દાવો કર્યો કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હી દારૂ કૌભાંડમાં પૈસાની ઉચાપત કરી અને પછી ન્યાયતંત્રની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવ્યો. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે ઉમેર્યું કે સરકારને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે.
बहुत ही शानदार वक्तव्य के साथ में न्यायपालिका ने जो अपना जजमेंट दिया है, हाईकोर्ट ने जो बात कही है, हमें जनता को पूरा विश्वास है न्यायपालिका में. ये जजमेंट बहुत ही बेहतरीन है और ये समझना होगा कि न्यायपालिका पे कोई भी प्रश्न चिन्ह नहीं लगा सकता.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. શ્રીલંકામાં 2019 ઇસ્ટર સન્ડે હુમલાના 7 વર્ષ બાદ આજે પીડિતોની યાદમાં રાષ્ટ્રવ્યાપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે બધા ચર્ચમાં ખાસ સ્મારક કાર્યક્રમો જેવા કે ઘંટ વગાડવો, 2 મિનિટનું મૌન પાળવું, મીણબત્તી પ્રગટાવવી અને જીવ ગુમાવનારાઓની યાદમાં પ્રાર્થનાનું આયોજન કરાયું છે. કોલંબોમાં સેન્ટ એન્થોની ચર્ચમાં ખાસ પ્રાર્થના સમારોહ યોજાઈ રહ્યો છે. નેગમ્બોમાં સેન્ટ સેબેસ્ટિયન ચર્ચમાં પણ આવા જ કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે નેગમ્બોમાં મેરિસ સ્ટેલા કોલેજથી એક પ્રાર્થના પદયાત્રા યોજાશે, જેમાં પાદરીઓ અને ભક્તો ભાગ લેશે. શ્રીલંકામાં આજથી 1 અઠવાડિયાની પીસ વોક શરૂ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત આ કાર્યક્રમ 28 એપ્રિલ સુધી ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલય, મુખ્ય મંત્રાલયો, 3 સશસ્ત્ર દળો અને પોલીસ સહિત શ્રીલંકાની અનેક સંસ્થાઓ આ કાર્યક્રમને સમર્થન આપી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે તેમની 3 દિવસની સત્તાવાર મુલાકાત માટે જર્મનીના મ્યુનિક પહોંચ્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે શ્રી સિંહ તેમના જર્મન સમકક્ષ બોરિસ પિસ્ટોરિયસ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના મહાન આધ્યાત્મિક માર્ગદર્શકોમાંના એક આદિશંકરાચાર્યને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આદિશંકરાચાર્યના ગહન ઉપદેશો, વિચારો અને અદ્વૈત વેદાંતની ફિલસૂફી વિશ્વભરમાં અસંખ્ય લોકોને માર્ગદર્શન આપે છે. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ ભારતનું અર્થતંત્ર આ વર્ષે 6.4% અને 2027માં 6.6% દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે. સંયુક્ત રાષ્ટ્રના એશિયા અને પેસિફિક માટેના આર્થિક અને સામાજિક આયોગે ગઈકાલે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યું કે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ એશિયાના અર્થતંત્રોમાં 2025માં 5.4% વિકાસ થયો હતો, જે 2024માં 5.2% હતો, જે મુખ્યત્વે ભારતમાં મજબૂત વૃદ્ધિના કારણે થયો હતો. આજે સવારથી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જે અત્યાર સુધી યથાવત છે. સેન્સેક્સ 600 પોઈન્ટ કરતાં વધુ ઉછળીને 79,150ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 160 પોઈન્ટ વધીને 24,500 પર પહોંચ્યો હોવાના અહેવાલ છે. ક્ષેત્રીય મોરચે રિયલ્ટી, બેન્કિંગ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી. સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 860 રૂપિયાની કોન્ટ્રાક્ટ ફી પર 7 લાખ રૂપિયાની લોન આપવાનો દાવો કરતા નકલી મંજૂરીપત્રનું ખંડન કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ પત્રને નકલી જાહેર કર્યો છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ આજે સાંજે 7:30 વાગે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રનથી પરાજય આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને જણાવ્યું કે સરકારની યોજનાઓ અને નીતિઓને પાયાના સ્તરે લાગુ કરવામાં સિવિલ સર્વિસીસની મુખ્ય ભૂમિકા. તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. તમામ પક્ષોનો છેલ્લી ઘડીનો પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં રેલીમાં સંબોધન કરતા ગોરખા મુદ્દાને ફક્ત ભાજપ જ ઉકેલી શકશે તેમ કહ્યું. શ્રીલંકામાં 2019 ઇસ્ટર સન્ડે હુમલાના 7 વર્ષ બાદ આજે મૃતકોની યાદમાં રાષ્ટ્રવ્યાપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.